પરમ નિસલ્ય રૂપી ભગવાન આત્મા એ સ્વરૂપમાં રહેવાનું આમંત્રણ આચાર્ય પદ્મ પ્રભવલધારી દેવ ટીકાકાર પરમ નિસલ્ય સ્વરૂપમાં રહેવા માટે આમંત્રણ આપી રહ્યા છે. ગુરુદેવસિંહ પણ એ ભગવાન આત્મા ચાહે ડુંગળીના જીવમાં હોય કે ચાહે ક્યાંય બી હોય, સલ્ય રહિત નિસલ્ય નિસલ્ય પ્રભુ છે આ, એની સ્થાપના કરી અને એમાં રહેવાની રીત બતાવી. નિસલ્ય પરમ પ્રભુમાં રહેવાની રીત બતાવી, કેવી રીતે રહેવું, એમાં રાગ નથી, એમાં રહેવું, વિતરાગ થઈને, વિતરાગ થઈને રહેવું એનું નામ જ પ્રભુમાં રહેવું, શુદ્ધાત્મામાં રહેવું એમાં જામવું એનો અર્થ જ એ છે કે વિતરાગતામાં રહેવું. મારે તો એ વાત બતાવી હતી કે જે આપણે અહીંયા ભેદબુદ્ધિની ખૂબ ચર્ચા કરી એમાં અહીંયા એમને વિશેષ વિશેષ પેલા ઉકળિયાનું જે ઉદાહરણ આપ્યું ને, શુભભાવ ઉકળિયા જેવા કયા, એમાં એ વાત ઘણી આવી હતી. ત્રણ પ્રકારના સલ્લે કયા, મિથ્યાત્વ માયા અને નિદાન. સલ્લે છે આ બધા સૂળ છે, કાંટા છે, જીવની શાંતિમાં પંચર કરવા વાળા પરિણામ છે, છતાં પણ જીવ એને સલ્યને છાતી લગાવે ને એ અભેદબુદ્ધિ છે. એમાં એક વાત કહી હતી એમાં જે ઉકળિયા વાળું જે કહ્યું ને એમાં, કે આજે તને બધી બહારમાં ધન પૈસા આદિ મળે છે તો તે પૂર્વમાં પુણ્યના ઉદયથી મળી છે ને, પુણ્યના ઉદય પરિગ્રહ પાછું બીજા પરિગ્રહમાં પાપ કયું હે ને, કારણ કે તો જે પણ કઈ મળે છે એને તો જૈન શાસનમાં તો પરિગ્રહ કહ્યું છે અને એ બધી સામગ્રી મળે છે, સામગ્રી પાપમાં નિમિત્ત બને છે. જે પણ સામગ્રી મળે છે એ પાપમાં નિમિત્ત બને છે. જે પણ આપ હારમાં આપણને કઈ બધું મળી ગયું તો વૈરાગ્યમાં થોડી કામ કારણ બને છે એમ કહ્યું. એમને મૂળ વાત એ કરી જે આપણે અહીંયા ચાલી રહી છે વાત, કે તને જ્યાં મળ્યું એ કઈ પ્રયત્નથી નથી મળ્યું, બ્રહ્મા નહીં રહ્યો. હેલો, આજે મળ્યું છે પુણ્યના ઉદયથી મળ્યું છે અને એની શું કિંમત ચૂકવી છે, એમાં શબ્દ લખ્યો હતો કે તે પહેલા તારી શાંતિને બાળી હતી. શાંતિને ક્યાં બાળી હતી, આજે બધું ફળ મળ્યું, મારે એનું ધ્યાન કરાવવું છે કે આ બધું જે ફળ મળે છે બહારમાં જે પુણ્યના ઉદયમાં જે સામગ્રીની વ્યવસ્થાઓ થાય છે તો કયા પરિણામનું ફળ છે, શુભ પરિણામ. શુભ પરિણામ કહું છું એમાં આપણને કઈ પ્રોબ્લેમ નથી, પણ એમ કહું ને મંદિર જઈએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, એ બધા પરિણામ અત્યારે વિધાન કરી રહ્યા છે એ પરિણામ બરાબર છે. એ પરિણામમાં એ પરિણામ પુણ્ય પરિણામ છે. સાંભળજો મૂળ વાત, એ પરિણામ પુણ્ય પરિણામ છે. એના માધ્યમથી તત્વ નિર્ણયનું પોષણ કરે તો એ સલ્યમાં નહીં આવે, પણ જો તત્વ નિર્ણયનું પોષણ નહીં કરે તો એ બધું સલ્યમાં જશે, નિદાન બંધમાં જશે, નિદાન બંધમાં. સાંભળજો, તો એ જે પરિણામ હતા ને એ પરિણામથી પુણ્ય બંધાયું, અને નાદિયા પહાડમાં બધી સામગ્રી મળી. તો શાંતિ બાળીને એમ કહી ઉદ્દેશ્ય શાંતિ બાળી ત્યાં, એટલે શું ધોપયોગનું નુકસાન કરીને આ બધું મળ્યું છે. એમનું ફરીથી એમને ત્યાં ધ્યાન દોરાવ્યું છે આપણું. અને આ વાત તમને ખ્યાલ આવ્યો કે અગત પછી કે અમે તો મારા માટે તો આ બધા પરિણામ તો શલ્ય થઈ ગયા હે ને. તો શલ્ય કોના માટે છે કે જે એમાં અભેદ બુદ્ધિ કરે છે, પણ એના માધ્યમથી અગર જો વેદજ્ઞાનની દ્રઢતા વધારે છે તો એ શલ્યના ખાતામાં નથી જતું. બાકી આપણે જેટલા કામ કરીએ છીએ, જે પણ કોઈ કામ કરીએ છીએ, જે પણ આ સવારથી લઈને સાંજ સુધી જેવી લૌકિક કે જેવી સમજી લો, એ બધું નિદાન બંધમાં જાય છે હે ને. કે આપણે ભવિષ્યના સુખ માટે, કયા સુખ માટે, ઇન્દ્ર સુખનું વાસ્તવમાં સ્થાપના જ કરેલી હોય. ભવિષ્યમાં આપણને શાંતિ મળે, શાંતિ મળે, ભવિષ્યમાં અનુકૂળતા મળે, પાંચ દિનના ભોગની વ્યવસ્થા મળે, અનુકૂળતા મળે, તો એ બધું એના એને લઈને ભાવ કરતા હોય. નિયમથી નિદાન બંધ હર સમય આપણી પર્યાને આપણે હે ને કાયમી બંધમાં રહે એવી વ્યવસ્થા કરતા જઈએ છીએ હે. હા, ત્રણે લેવા સલ્લે તો ત્રણ શું બધા સલ્લે જ છે, પણ આ ત્રણની પ્રમુખતા છે. માયાચારી પોતાની સાથે છલ કરે છે અને મિથ્યાત્વનું શૂળ છે, બધા પર પદાર્થોને પોતાના માને છે, એ સલ્લે છે. તો આપણી જે ચાલતી ગાથા હતી ને, એટલે એમાં બધી જ વસ્તુ એમાં ઉદ્દેશ્ય વિસ્તારથી કહી છે. હવે આપણે જે 19મી ગાથાથી આગળ હવે વધવાનું છે, ટીકા આપણી અહીંયા સમાપ્ત થઈ છે, એમાં જે બીજા પડાવ પર કાલે વિશેષ ચર્ચા આપણે અહીંયા કરી હતી, એમાં શું ચર્ચા આવી હતી યાદ કરીને આગળ જઈએ છે કે જીવ પ્રતિબુદ્ધ કેવી રીતે થશે. અનાદિથી અજ્ઞાનને લઈને અનંત દુઃખને આપણે ભોગવીએ છીએ તો સુખી કેવી રીતે થશે. તેમાં એક વાત કહી, ખાલી શું વાત કહી, તું જો વાંચીને કહું છું આગળ. જ્યારે કોઈ વખત પોતાથી જ અથવા પરના ઉપદેશથી સ્વતઃ વા અન્યતો વા સ્વતઃ વા અન્યતો વા સ્વયં બોધિત્વ યા બોધિબુધિત્વ, એનો ઘણો અર્થ નીકળશે હમણાં કલશમાં. વારંવાર આમ કહે છે ને આચાર્ય દેવ, તો એનું ઘણું મિનિંગ થાય છે એને. ચાહે પોતાથી જ, કાં તો પોતે સમજે છે, કાં તો પરના ઉપદેશથી, જેનું મૂળ ભેદ વિજ્ઞાન છે, તેવી અનુભૂતિ ઉત્પન્ન થશે. જયારે એવી અનુભૂતિ કરશે, કેવી અનુભૂતિ, આત્માનુભૂતિ તો બધા જીવ કરે છે, આપણે બધા આત્માનુભૂતિ કરીએ છીએ, પણ આપણો આધાર શું છે, અજ્ઞાન. અને જ્ઞાનીઓ બી આત્માની અનુભૂતિ કરે છે, એનો આધાર શું છે, ભેદ જ્ઞાન હે ને. જેમ જે આત્માનુભૂતિનો આધાર જેને ભેદ જ્ઞાન છે હે ને, એ વાસ્તવમાં પ્રતિબુદ્ધ છે. એ જયારે જેની આત્માની અનુભૂતિનો આધાર ભેદ જ્ઞાન હશે, ત્યારે જે આત્મા પ્રતિબુદ્ધ થશે, ત્યારે જે આત્માને સુકુન મળશે, ત્યારે જેને શાંતિ મળશે. હવે મૂળ આ વાત જે છે ને, આચાર્ય દેવે આ પોઈન્ટને 21મા કલશમાં કોટ કરી. બરાબર છે, આચાર્ય અમરચંદ્ર દેવ, સ્વરૂપ ગુપ્ત અમરચંદ્ર દેવ આગળ એક અમૃત કલશ રચે છે, 21 નંબર અમૃત કલશ છે ને, અમર કલશ છે. હવે એ કલશની રચના કરવા પાછળના બે કન્સેપ્ટ છે. એક તો જે ચાલતી ગાથા હોય એની જે ટીકા હોય, એ ટીકામાં કોઈ ખાસ વાત હોય, પેલા ખાસ વાત હોય કે આ ધ્યાન આપવા જેવી છે, ટુ બી નોટેડ, કોઈ ઇમ્પોર્ટન્ટ ચીજ હોય, એને મુખ્ય કરીને અને એને સ્મરણમાં રાખવા અર્થે એને લઈને કલશ લખે છે. એક તો આ કલશ લખવા પાછળનો હેતુ છે. બીજું એ કન્સેપ્ટ છે કે કોઈ આગામી ગાથામાં કયો વિષય આવવાનો છે એની સૂચના રૂપે કલશ લખે. કલશ લખવા પાછળના આ બે કન્સેપ્ટ હોય છે, તમે જોઈ લેજો. હવે 21મો કલશ આપણે પ્રારંભ કરીએ છીએ હે ને, અદભુત છે. આ જે છેલ્લી વાત કહી ને, જેનું મૂળ ભેદ વિજ્ઞાન છે, જેના અનુભૂતિનો આધાર ભેદ વિજ્ઞાન છે, એની અનુભૂતિ, એ અનુભૂતિ શું છે, પ્રતિબુદ્ધપણું છે, એ જ વાસ્તવમાં સમ્યક જ્ઞાન છે, એ જ વાસ્તવમાં એ જીવ સુખી છે, એમ અહીંયા કહે છે. હવે કાળો 21મો કલશ. આ કલશમાં આચાર્ય અમરચંદ્ર દેવે મુક્તિનું ઉદઘાટન કર્યું છે. હે ને, હું જયારે જયારે અભ્યાસ કરું તો મને એવો ભાવ આવે કે આને કંઈક આપણે હેડિંગ આપીએ, તો એને એક હેડિંગથી આખા વિષય વસ્તુને આપણે પહોંચાડીએ. આ કલશનું મેં નામ આપ્યું જયારે સ્વાધ્યાય વિશેષ ચાલુ ત્યારે કે આ મુક્તિનું ઉદઘાટન કરાવવા વાળો કલશ છે. પણ હું વાંચીશ એટલે તમને ખ્યાલ આવશે, અનંત ગુરુની સંતતિ રોકાઈ જાય એવું કામ એને એવી ગાઈડલાઈન આ કલશમાં લખ્યું છે કે જે આગળ તો આપણે વાંચી આવ્યા ટીકામાં, પણ એમને અહીંયા એ શૈલીથી લખ્યું છે. જો પ્રથમ પી લભંતે વેદ વિજ્ઞાન મૂલામ મચલિતમ અનુભૂતિમ એસ્વતો વાન્યતો વા પ્રતિફલન નિમગ્ન અનંત ભાવ સ્વભાવૈ મુકુરવદ અવિકારા સંતતમ સ્યુસ્ત એવ. વાસ્તવમાં અનુભૂતિ કરી આપે એવો કલશ છે, અદભુત છે. અને આપણે પણ સ્વાધ્યાયમાં લઈએ છીએ મુકુરવત અવિકાર સંતતમ સ્યુસ્ત એવ, એ લીટીમાં આગળની ગાથા કનેક્ટેડ છે. અને જેવી રીતે મતલબ કે દર્પણ પદાર્થોને પ્રતિબિંબિત કરવામાં આચરણ કરે છે, અને એવી રીતે જ્ઞાનીઓનું જ્ઞાન આચરણ કરે છે. વાસ્તવમાં તો જ્ઞાન બધાનું એ રીતે આચરણ કરે છે, પણ આપણું ત્યાં ધ્યાન નથી જતું, આપણને ત્યાં આવિર્ભાવ નથી થતો, એનો તીરો ભાવ છે. એટલા માટે લાભથી વંચિત છીએ. આ દેખિત છે જો વાંચીએ છીએ. જે પુરુષો પોતાથી જ, એને અહીંયા પુરુષોની વાત કરી છે, મહિલાઓ માટે નથી આ વાત, એમ મને એમ લાગે આપણી બધી પુરુષો માટે જ વાત છે. પુરુષનો અર્થ આત્મા થાય હે ને. જે પુરુષો, હવે જેના જેનો અર્થ શું થાય ખબર, જે પુરુષો એટલે ચાહે મનુષ્ય હોય, ચાહે સ્ત્રી હોય, ચાહે પુરુષ હોય, ચાહે નારકી હોય, ચાહે દેવ હોય, ચાહે દેવી હોય, બધા આવી રીતે આવા, ચાહે તિર્યંશ હોય, ગાય ભેંસ હોય, જે પુરુષો, એમાં આ બધી વાત આવે. કેમ કે આ સ્વતઃમાં અન્ય તો આવે છે ને, એટલે આમાં આ લેવું જોઈએ. કેમ સ્વતઃમાં અન્ય તો વાજો, જે પુરુષો પોતાથી જ અથવા પરના ઉદ્દેશથી, તો પરનો ઉપદેશની મુખ્યતા મનુષ્ય પર્યાયમાં છે. બહુ તો દેવની પર્યાયમાં તો છે, દેવની પર્યાય ને મનુષ્યની પર્યાય, બાકીની બે પર્યાયમાં ઉપદેશની પ્રમુખતા નારકી નરકમાં તો છે જ નહીં. ક્યારેક ક્યારેક તિર્યંશો સભામાં આવી જાય છે, સભામાં તો હોય ને, કઈ સભામાં, સમુષણમાં. અહીંયા તો કોઈ તિર્યંશ આવતું નથી, આવે છે કોઈ, આવે તો બેસવા નથી આપણે, બરાબર છે કે નહીં. સમોષણમાં તો તિર્યંજ આવે, એટલા માટે આ લખ્યું છે પોતાથી જ, સ્વતઃ વા અન્યતો, સ્વતઃ વા અન્યતઃ, સ્વતઃ વા અન્યતઃ, સ્વયંથી અન્યના ઉપદેશથી. મનુષ્યની પર્યાયમાં ઉપદેશની પ્રમુખતા છે, મનુષ્યની પર્યાયમાં બધા જ વ્યવહારની પ્રમુખતા છે, પૂજા પાઠ આદિ. જે પર્યાયમાં જે પ્રકારનો વ્યવહાર હોય એ પ્રકારનો વ્યવહારનો સ્વીકાર કરવો છે. તિર્યંશમાં ક્યાં હોય છે સાહેબ, ત્યાં તો પૂજા પાઠ હોતા નથી, ખ્યાલ આવે કે ત્યાં પૂજા પાઠનો કોઈ પ્રસંગ નથી. પણ દેવશાસ્ત્ર ગુરુના સદ્ધાનનો ભાવાસન છે, દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યેનો જે બહુમાનનો પ્રસંગ અને એવી પ્રકારનો પ્રસંગ ત્યાં જોવા મળતો નથી. ખ્યાલ આવે, જ્યાં જેવી પ્રકારનો વ્યવહાર હોય ત્યાં અર્થ ચડવાની કે ચડાવવાની બધી કોઈ વ્યવસ્થા નથી, એવા પ્રસંગ જ નથી. અહીંયા પ્રસંગ છે તો એ પ્રકારનો વ્યવહાર જીવનમાં હોવો. સાથે સાથે આ બધી પણ અહીંયા એક પ્રકારથી પ્રેરણા છે. અહીંયા તો બહુ ઊંચી વાત કરી છે. જે પુરુષો, ખ્યાલ આવ્યો, જે પુરુષોમાં બધા જ આત્માઓ પોતાથી જ અથવા પરના ઉપદેશથી કોઈ પણ પ્રકાર ચાહે ઉપદેશ સાંભળીને કાં તો પૂર્વના સંસ્કારને લઈને આવ્યા હોય તો એ પ્રમાણેની સ્મૃતિ થઈ જાય, જે પણ એનું સ્મરણ થઈ જાય, કોઈ પ્રસંગને જાણીને એમાં ઉપયોગ લાગે, જે રીતે પ્રકારે ભેદ વિજ્ઞાન જેનું મૂળ ઉત્પત્તિ કારણ છે, ભેદ વિજ્ઞાન જ જેનું મૂળ ઉત્પત્તિ કારણ છે, કોનું, આત્માની અનુભૂતિનું, એવી અવિચળ નિશ્ચળ પોતાના આત્માની અનુભૂતિને પામે છે ત્યારે જીવ સુખી થાય છે, ત્યારે જીવ વાસ્તવમાં એને મુક્તિને પ્રાપ્ત થાય છે, એમ અહીંયા કહે છે. બહુ અદભુત વાત લખી છે અને ફરી ફરી વાંચીશું આપણે, એમાં ઘણી બધી વાત કહેવી છે કે જેની આત્માની અનુભૂતિનો આધાર ભેદ વિજ્ઞાન છે, તે અનુભૂતિ કેવી છે? અનુભૂતિ એ અનુભૂતિ અવિચળ છે, એ ક્યારેય ડિસ્ટર્બ ના થાય.
એકેકાનું હવે આપણે ખોલીએ પેટ. જેની આત્માની અનુભૂતિનો આધાર, આત્માની અનુભૂતિનો આધાર અજ્ઞાન નથી, આત્માની અનુભૂતિનો આધાર ભેદજ્ઞાન છે. અને આગળ ભેદજ્ઞાનની પૂરી રીત બતાવી. એ જીવની અનુભૂતિ કેવી હશે? વિચલિત નહીં થાય, અવિચલ અનુભૂતિ છે, વિચલિત નહીં થાય. હવે કેમ વિચલિત નહીં થાય એનું બાકીની ત્રણ લીટીમાં અર્થ આપ્યો છે. ખ્યાલ એ રીતે આ કલશને લેવાનો છે, ક્યારે પણ હર્ષે નહીં. કેમ? કેમ કે ભેદ વિજ્ઞાનમાં શું બતાવી આવ્યા હતા? ચાહે સ્વપર પ્રકાશક આત્માનો સ્વભાવ છે એને લઈને ચાહે પર પદાર્થનું આત્મામાં જાણવું થાય, થાય કે ના થાય? થાય. પરંતુ એ આત્મામાં ઘૂસી નથી જતું, જેમ અગ્નિ દર્પણમાં પેઠી નથી એવા શબ્દો લખ્યા છે ભાવાર્થમાં. એવી રીતે કોઈ પદાર્થ જાણવામાં આવે તો એ કોઈ આત્મામાં ઘૂસી જતો નથી, આત્માનો થઈ જતો નથી, આત્મા એનો થઈ જતો નથી. એટલે કોઈ બી પદાર્થ જે દેહ આદિથી જયારે ભિન્ન આત્મા પોતાને અનુભવ કરે છે ત્યારે પછી દેહમાં કોઈ પણ ઘટનાઓ ઘટે, સંયોગમાં કોઈ બી ઘટનાઓ ઘટે તો પણ એને વિચલિત થતું નથી, ડિસ્ટર્બ થતું નથી. ડિસ્ટર્બ ન થવાનું કારણ આ છે. ખ્યાલ? હવે એમાં એકત્વ બુદ્ધિ મટી જાય છે. અચ્છા, એકત્વ બુદ્ધિ મટી જાય છે એટલે રાગ દ્વેષ ઉત્પન્ન થતું નથી. ઉપાધિ બુદ્ધિપૂર્વકનો રાગ દ્વેષ મટી જાય છે. રાગદ્વેષ જે રહે છે, જે અલ્પ, એને તો નિપટતા આવડે છે જ્ઞાનીને, અને એમાં તો જીવતા આવડે છે. એને કેવી રીતે એને ફેસ કરવો એ તો જયારે ભેદજ્ઞાન થઈ જાય એટલે એને એમાં તો એને ખ્યાલો આવી જાય છે, અને સંયમને ધારણ કરી અને એને પણ સમાપ્ત કરી દે છે. આગળ આગળ એનો ઉપાય છે. અહીંયા જો ભેદ વિજ્ઞાન જેનું મૂળ ઉત્પત્તિ કારણ છે એવી અવિચળ અનુભૂતિ પોતાના આત્માની અનુભૂતિને પામે છે તે જ પુરુષો. હવે અહીંયા લખ્યું છે કેવી રીતે, તે જ પુરુષો જે અનુભૂતિને પામે છે તે જ પુરુષો દર્પણની જેમ, દર્પણની જેમ લખ્યું છે. દર્પણની જેમ પૂરું આપણને ઉદાહરણ યાદ આવવું જોઈએ. અહીંયા પણ લખ્યું છે, એનો અર્થ લખ્યું જુઓ. દર્પણની જેમનો અર્થ કર્યો છે, મુકુરવદ અવિકારા સંતતમ સ્યુસ્ત એવ. ખ્યાલ? મુકુર એટલે દર્પણ. મુકુર વદ અવિકાર, સંધિ છોડજો એની, હે, અવિકાર આ આવી જશે. મુકુર વદ અવિકાર, જેમ દર્પણ પદાર્થોને જાણે છે અને પર પદાર્થોને પ્રતિબિંબિત કરે છે તો એમને જેવું આચરણ હોય છે એવું આચરણ કોને હોય છે? જ્ઞાનને હોય છે. દર્પણમાં અગ્નિ પ્રતિબિંબિત થાય છે પરંતુ દર્પણ ગરમ થતું નથી, દર્પણ એનાથી પ્રભાવિત થતું નથી. પર પદાર્થોને પ્રતિબિંબિત કરવામાં દર્પણનું આચરણ કેવું હોય છે? ઈમાનદાર હોય છે. કેવું હોય છે? કે એનું એ આચરણ જે કરે છે તો એવું આચરણ કરે છે કે એમાં એ પ્રમાણે થઈ નથી જતું, એવું આચરણ કરે છે. એવું જ્ઞાનનું આચરણ છે, એવું આત્મામાં ઘટિત થાય છે. બહુ સરસ શબ્દ લખ્યો છે. તે જ પુરુષો દર્પણની જેમ પોતાનામાં પ્રતિબિંબ થયેલા અનંત ભાવોના સ્વભાવોથી અને પ્રતિફલન નિમગ્ન અનંત ભાવ સ્વભાવ, જે અનંત ભાવ, અનંત ભાવ અનંત પદાર્થો, અનંત પદાર્થો, એ પદાર્થોના ભાવ, એ પદાર્થોનું સ્વરૂપ, એ ઝલકે છે દર્પણમાં, ઝલકે છે, બધા આકાર પ્રકારો ઝલકે છે, પણ દર્પણ એનાથી પ્રભાવિત થતું નથી, એ રૂપે થતું નથી. એને એમ અહીંયા કહે છે, દર્પણનો જે સ્વભાવ છે એને જ્ઞાનની સાથે મિલાન કરે છે. યદ્યપિ એ તો જળ છે છતાં બી મિલાન કરે છે. દર્પણને કોઈ બી પદાર્થોને પ્રતિબિંબિત કરવાની અભિલાષા નથી. જ્ઞાનની નિખાલસતા, જ્ઞાનની નિર્દોષતા, તમે સમજો. જ્ઞાનમાં એવી વાત ઘટે છે કે જ્ઞાનને પણ કોઈ બી પદાર્થ જાણવાની અભિલાષા નથી. છે અભિલાષા, તો અભિલાષા કોને? મોહને. જ્ઞાનને અભિલાષા નથી. અહીંયા ત્રણ પોઈન્ટ મેં કોટ કર્યા છે, બરાબર છે. અને કોઈ બી કને ઝલકે તો એને એતરાજ નથી. ખ્યાલ? કોઈ ભેદભાવ નથી. દરેક ભેદોને ઝલકાવે છે પણ ભેદભાવ નથી. જ્ઞાનની શું ક્વોલિટી છે? જળ જુદો, જીવ જુદો, દ્રવ્ય ગુણ પર્યાય, એમ ભેદ કરીને જાણે છે, અથવા પરથી ભિન્ન રહી અને પોતાને પરને પ્રકાશે છે. હે ને? ભેદોને જાણે છે પણ ભેદભાવ નથી. તો ભેદભાવ કોણ કરે છે? પ્રભુભાઈ પડોશી. હેલા, અચ્છા પડોશી કરાવે છે કે નહીં? પડોશી નથી કરતો, પણ પડોશી કરાવે છે કે નહીં? તો કે એમને જીવ સ્વયં મોહ કરાવે છે. આ બધું મોહના ખાતામાં નાખવાનું. કોના ખાતામાં નહીં નાખવાનું? આપણા ખાતામાં નહીં નાખવું. મોહથી એટલું જરા પરાય પણ રાખવું, સાહેબ એ તો મોહ કરાવે. તમને લાગશે કે આ વાતમાં શું દમ છે? બહુ દમ છે સાહેબ. આ તો મોહ કરાવે છે. મોહ કરાવે છે એટલે મોહને મારે કોઈ સંબંધ નથી, એ તો જવા વાળો છે. એટલી તૈયારીઓ હોવી જોઈએ. મોહ મારું કાંઈ નથી, મોહ મારે કાંઈ સગો નથી. એ ના કરાવવાનું. પછી પેલા મોહના ખાતામાં નાખવાનું, પછી મોહ મારો કાંઈ સગો નથી. એ રીતે બે વાત થઈ ને કે કોઈ અભિલાષા નથી. અભિલાષા કોને હોય છે? મોહને. કોઈ એને એતરાજ નથી, કોઈ બી ઝલકે, કાંઈ પણ ઝલકે. કોઈ એનાથી પ્રભાવિત નથી. જ્ઞાન નિર્દોષ છે, નિખાલસ છે, ઈમાનદાર છે. જે જેવું હોય એવું ઝલકાવે. એને જેમ સૂર્યનો પ્રકાશ થાય તો એવું થાય એને કે નહીં, પાકિસ્તાનને હું ના અજવાડું, તો ખાલી ભારતને જ અજવાડું, એવું ભેદભાવ કરે છે. ખ્યાલ કે એવું કોઈ ભેદ. એ રીતે જ્ઞાન કોઈને કોઈ ભેદભાવ નથી કરતું. કોઈ વાસ્તવમાં એને કોઈ મતલબ જ નથી. હવે ત્રીજો પોઈન્ટ, કોઈ બી ઝલકે એને કોઈ મતલબ નથી. એટલે કોઈ હર્ષોક નથી એને. કઈ બી ઝલકે એને કોઈ મતલબ નથી. તો હર્ષોક કોને છે? મોહને. અને આગળ પછી એના માટે કલશ મૂક્યો છે. એને એ જે મોહ છે, તું એ મોહ જે જગત નિદાનીમ લખ્યું છે ને, માં મોહ જન્મ લીઘમ. એને હે જગતના જીવો, આ મોહને છોડે. એને જે તારી બહુ ફજેતી કરી છે એ રીતે બીજી બહાર મોહનો પાછો આપણે રસ છૂટે ને. મોહની જે નોકરી કરીએ છે ને, નોકરી છોડવા માટે ઘણી રીતે અહીંયા શૈલી, ઘણી શૈલીમાં આચાર્યદેવ કહે છે, અનેક રીતે કહે છે. બુદ્ધજીનું આખું પ્રવચન જુઓ, એમાંથી આપણને રસ ઉડી જાય, નશો ઉતરી જાય. બહારની પરિસ્થિતિઓમાં આપણને જરા પણ કઈ જીવવા જેવું કે રહેવા જેવું લાગતું હોય તો એ બધી જ માન્યતાઓ છૂટી જાય એવી શૈલીથી વર્ણન કરે. અને ચાલુ પ્રવચનમાં ભાઈએ મને કહ્યું, આ તો એવી રજૂઆત છે કે આપણું અંદરમાં એમ કે આ બધું કરવા લાયક છે જ નહીં એવું આપણને ખ્યાલમાં આવે છે. એવી ભાવના, આપણી બહુ પ્રગટ ભાવના અંદરમાં તૈયાર થાય છે. અને આ બધી સ્વાધ્યાયને માત્ર સ્વાધ્યાય ના સમજતા, આ એક મિશન છે અને આ એક ટ્રેનિંગ ચાલે છે. આને બહુ ઇમ્પોર્ટન્સ આપવા જેવું છે સ્વાધ્યાયને. કેમ કે આ એક મિશન છે, આપણો કોઈ એક ધ્યેય છે. હવે જન્મ લેવો જ નથી. જન્મરણ આત્માની શોભા નથી. અને હવે ગતિમાં આવવું જ નથી. હવે તો અજ્ઞાન કોઈ બી રીતે મટાડવું જ છે. આ બ્રહ્મમાં જીવવું એ આત્માની શોભા જ નથી. બ્રહ્મમાં રહેવું ઠીક છે, પોતાના પરિચય વગર રહેવું એ ઠીક છે, દિશાહીન જીવન ઠીક છે, એમ અહીંયા કહે છે ને. કોઈ આપણું ઘર ભૂલી જઈએ એ તો સમજમાં આવે છે, પણ આપણને આપણે ખુદને ભૂલી જઈએ તો? આપણે પોલીસ ચોકીમાં જઈએ અને કહીએ કે સાહેબ મારું આ ઘર જે છે ને આ ભૂલી ગયો છું, આ એડ્રેસ ભૂલી ગયો, એ લઈ જશે. પણ એમ કહીએ કે હું પોતે ભૂલી ગયો છું તો એ ક્યાં લઈ જશે? હું પોતાને ભૂલી ગયો છું તો એ ક્યાં લઈ જશે? પાગલખાના. હલા કે ઘર ભૂલી ગયો છું એમ કે શું તું શોધી આપશે ક્યાંય ને ક્યાંય આજુબાજુ સોર્સિસ કરીને? પણ કે સાહેબ હું તો પોતાને જ ભૂલી ગયો છું. અને એવી દશા છે. એટલા માટે એ આજની જે પ્રવચન છે ને એના પર બહુ પ્રહાર કર્યો. આ શલ્ય જે કહ્યા ને, વાસ્તવમાં એ શલ્ય છે, સૂળ છે, કાંટા જેવું છે. છતાં આ જીવને એમાં પ્રેમ છે, એમનામાં ભેદ નથી. જો જબરજસ્ત વાત કહે, દર્પણની જેમ જેમ દર્પણને કોઈ પદાર્થોમાં કોઈ બી છલક્યો હે ને. આપણે આપણા ઘરનું દર્પણ હોય, આપણા ઘરે દર્પણ હોય, બહુ ઇમ્પોર્ટેડ લાવ્યા હોય જાપાનથી, જેમ જ્યાંથી આવતું હોય ત્યાંથી, અને આપણે અહીંયા માનલો મોટો કાળો ડાઘ હોય તો એ પ્રતિબિંબિત કરે કે ના કરે? કે ના ના, આ તો મારો માલિક છે, પ્રતિબિંબિત ના કરે. કોઈ ભેદભાવ નહીં. એ એવી રીતે ધ્યાનનું વાસ્તવમાં સ્વરૂપ છે. જો લખ્યું છે, તે જ પુરુષો દર્પણની જેમ પોતામાં પ્રતિબિંબિત થયેલા અનંત ભાવોના સ્વભાવોથી નિરંતર વિકાર રહિત હોય છે. જે અનુભૂતિનો આધાર ભેદ વિજ્ઞાન છે, જે આત્માની અનુભૂતિનો આધાર મૂળ કારણ ભેદ વિજ્ઞાન છે, એ જીવ અનેક પદાર્થો એમાં જણાવવા છતાં એકબીજા જોડે સંબંધિત થતું ન હોવાના કારણે, વિકારને પ્રાપ્ત ન થતા હોવાના કારણે, એ લખ્યું ને, વિકાર રહિત હોય છે. અને વિકાર રહિત હોય છે એટલે સુખી હોય છે. અને એ કન્સેપ્ટ છે. જો ગજબની વાત છે, ફરીથી વાંચીએ. તેજ પુરુષો. કયા પુરુષો? કયા પુરુષની વાત છે અહીંયા? કે જેને અનુભૂતિનો આધાર, પોતાના આત્મવિકલ્પનો આધાર, પોતાના આત્માના અનુભવનો આધાર હે ને, કોણ છે ને કોણ નથી? અનુભૂતિનો આધાર ભેદ વિજ્ઞાન છે અને કોણ નથી? અજ્ઞાન. આપણી અનુભૂતિનો આધાર અજ્ઞાન હોય તો હર સમય કોઈ ને કોઈ પદાર્થોમાં કલ્પના કરીને સ્ટ્રેસફુલ જીવન આપણું ચાલી રહ્યું છે. પણ જ્યાં આપણું અનુભૂતિનો આધાર ભેદ વિજ્ઞાન થઈ જાય, જ્યાં એ ખ્યાલમાં આવે કે આ ચૈતન્ય ચિહ્ન દ્વારા દેહથી ભિન્ન હું છું એમ ખ્યાલ આવી જાય, પછી કેટલા બી રોગ એ શરીરમાં ડિટેક્ટ થાય અને એ શરીરના વિયોગનો પ્રસંગ આવે, તો પણ એ વખતે જ્ઞાતા દ્રષ્ટા રૂપે રહી અને આત્માની શાંતિનો વાસ્તવમાં આનંદ ઉઠાવે છે. આ છે કન્સેપ્ટ. સમાધિ મરણ થાય છે એ રીતે આખું જીવન સમાધિરૂપ હોવું જોઈએ એમ અહીંયા કહે છે. તે જ પુરુષો દર્પણની જેમ, દર્પણને શું કામ લઈ આવ્યા વચ્ચે, જેમ દર્પણ કોઈ બી વસ્તુને પ્રતિબિંબિત કરે પણ એ પણ એ થઈ જતું નથી, એ રીતે જેનું આધાર, જેની અનુભૂતિનો આધાર ભેદ વિજ્ઞાન છે, એના ધ્યાનમાં કોઈ પણ અવસ્થાઓ, કોઈ પણ પરિસ્થિતિઓ છલકે પણ વિકાર રહિત હોવાના કારણે, રાગ દ્વેષ ન હોવાના કારણે, અહીંયા કહ્યું તો એ વાસ્તવમાં રાગ દ્વેષ હોતો નથી, એ રીતે જયારે આત્માને જાણે છે, એવી રીતે વિકાર રહિત હોય છે, તો એ જીવ શાંતિને પ્રાપ્ત થાય છે. એમ લખી દેજો, નિરંતર વિકાર રહિત હોય છે. જ્ઞાનમાં જે કેવોનો આકાર પ્રતિભાસે છે તેમનાથી રાગાથી વિકારને પ્રાપ્ત થતા નથી. ખ્યાલ એમને રાગાથી ન થવાનું કારણ બતાવ્યું. રાગાથી ન થવાનું કારણ શું? પદાર્થ મારા પ્રમાણે પરિણમી ગયો. રાગાથી ન થવાનું કારણ ભેદ છે. કેમ કે ભલે મારા જ્ઞાનમાં એ જાણવામાં આવે છે પણ એનાથી મારામાં કોઈ સંબંધ થઈ નથી જતો. એ મારામાં જાણવામાં આવે છે માટે એ તો મારો સ્વભાવ છે, એ તો મારી સ્વચ્છતા છે, એ તો મારો પરિચય છે, એ તો મારી પ્રસિદ્ધિ છે. જો એના પર ધ્યાન જાય અને આની સાથે તો મારે કોઈ સંબંધ જ નથી. જયારે જાણવાનું, એ પરને જાણવાનું જે પરિણામ છે એ પણ મારા જ્ઞાયકમાંથી ઉદય થાય છે, એટલે મારે એની કોઈ ગરજ નથી. જયારે એવું ભેદ ધ્યાન થાય, જયારે એવો અનુભવ થાય, તો બહારના કોઈ પણ ઘટનાઓ, બહારના કોઈ બી પ્રસંગો આને ડિસ્ટર્બ કરતા નથી. કેમ કે એને રાગદ્વેષ થતો નથી. રાગદ્વેષ એટલે ઉપાધિ બુદ્ધિપૂર્વકનો રાગદ્વેષ થતો નથી. અહીંયા એમ કહે છે, એવા જીવની વાસ્તવમાં જે ભવની સંતતિ છે એ અટકી જાય છે. એ ભવની સંતતિ કેવી થઈ જાય છે? સીમિત થઈ જાય છે. એમાં એક કડી મેં અહીંયા કોટ કરી છે. હે ફૂલ, હે ફૂલ તરુઓ કે ફલ સાક્ષી, યહ ભવ સંતતિ કાંતિમ ક્ષણ. અને આ કલશ વાંચ્યા પછી જે મને ભાવ આવ્યો એ મેં અહીંયા કોટ કર્યો છે. એને સવારે વાંચતો હતો, એના વાંચતા વાંચતા એમ લાગ્યું કે આવી ખબર પડી જાય એને તો ભાવ આપણા સીમિત થઈ જાય. ખબર પડી જાય, પ્રતીતિ થઈ જાય તો ભાવ શું થઈ જાય? મર્યાદિત થઈ જાય. અને જ્યારે આમાં સ્વરૂપમાં લીન થઈ જાય તો ભાવનો અભાવ થઈ જાય. કન્સેપ્ટ ખ્યાલમાં આવ્યો? સમ્યગ્રસન થઈ જાય પછી ભાવ મર્યાદિત થઈ જાય છે. ગુટેથી તો ક્યાંક વધારે વધારે કેટલા? 15 ભાવ. બરાબર છે? 15 ભાવથી વધારે ન થાય. પછી જે બી કોઈ કાર્ય કરતું હોય એને ભાવ વધારવામાં નિમિત્ત નથી બનતું. આ બહુ મોટું લોજિક છે. ખ્યાલ? કેમ કે એને તો ભાવ હવે સતત શું થઈ ગઈ? અટકી ગઈ. જન્મ મરણ થંભી ગયા, ભાવ એમાં મર્યાદિત થઈ ગયા. તો હવે માની લો કે એ ભોગાદિ પરિણામ કરતું હોય તો એનો બંધ તો થાય છે, પાપન તો થાય છે, પણ એવો બંધ નથી થતો કે ભાવ વધે. ચક્રવર્તી છંદો હજાર રાણીઓના કક્ષમાં તો હોય છે, સમ્યગ્રસન તો છે જ ને, ક્ષાયક સંકિતિ છે. એ પરિણામનું બંધ તો થાય છે હે ને, એની સ્થિતિનો બંધ તો પડે છે, પણ અનુભાગ ઘણો ઓછો પડે છે. બરાબર છે? અને સ્થિતિ ઘણી ઓછી પડે છે. પાપ ની તો સ્થિતિ પણ ઓછી પડે છે અને અનુભાગ બી ઓછો પડે છે. પુણ્ય પરિણામની સ્થિતિ ઓછી પડે છે અને અનુભાગ ઘણો બંધાય છે. કેમ કે હવે એને મર્યાદિત થઈ ગયું ને, સમય મર્યાદિત થઈ ગયો. હે ફૂલ તરુઓ કે ફલ સાક્ષી, યહ ભવ સંત અંતિમ ક્ષણ ક્યારે? ચિરાગભાઈ બૌદ્ધ સંતતિનું અંતિમ ક્ષણ ક્યારે કહી શકીએ આપણે? જયારે જેની આત્મનુભૂતિનું આધાર વેદ વિજ્ઞાન છે, એ જીવનું જીવન, એ પુરુષ એમ લખ્યું ને, દર્પણવત અને અનેક ભાવો નિમગ્ન, અનેક ભાવો, અનેક ભાવ એટલે અનેક પદાર્થો અને એના ભાવ, એને એ આત્મામાં ઝલકે, બધું ઝલકે, પણ શું ના થાય? વિકાર ના થાય. પહેલા સ્ટેજમાં કેવો વિકાર ના થાય? ઉપાધિ બુદ્ધિ વાળો વિકાર ના થાય, એનો અભાવ થઈ જાય. ચૈતન્ય સ્વરૂપ હું છું એવું સિદ્ધાંત થઈ જાય, દેહથી ભિન્ન છું એવું સંવેદન થઈ જાય જ્ઞાનમાં, અને એવા સિદ્ધાંત જ્ઞાનપૂર્વક ઉપાધિ બુદ્ધિપૂર્વકના રાગનો અભાવ થઈ જાય, આવા રત્નત્રયને ધારી તે પરિણતિ વાસ્તવમાં કેવી થઈ જાય છે? ભવ સંતતિ કા અંતિમ ક્ષણ, ભવના અભાવની વાત અહીંયા આવી. આજે બહુ હતું, આ સમય કૃષ્ણની વાત પણ આજે ગુરુદેવશ્રીમાં બહુ હતી. ખ્યાલ આવ્યો? જો હે ફૂલ તરુઓ કે ફલ સાક્ષી, યહ ભવ સંતતિ કા અંતિમ ક્ષણ. પછી પ્રભુ મેરે મંડપ મે આવો, હે આજ મુક્તિ કા ઉદ્ઘાટન. એટલી સરસ વાત લખી છે યુગલજી સાહેબે. ખ્યાલ આવ્યું કે નહીં? આ ભવ સંતતિનો અંતિમ ક્ષણ છે. વાસ્તવમાં ભવ સંતતિ આગળ વધે જ નહીં. જો આ વસ્તુની ખબર હોય એને ભવ ક્યાં રહ્યા, અને જેટલા ભવ રહે છે એ ભવનો ભોગ નથી હોતો. કેમ ભોગ નથી હોતો? એનું બી લોજિક આપ્યું છે જ્ઞાનીઓએ. કેમ કે એને ત્રિકાળીની દ્રષ્ટિ છે, એટલે ત્રણકાળનો ભેદ નથી. ત્રિકાળી અભેદ, એ તો ત્રિકાળી કહેવું પડે છે, પણ ત્રિકાળી અભેદ. કાલે પણ હું જ્ઞાન સ્વરૂપે હતો, આજે પણ હું જ્ઞાન સ્વરૂપે છું, આવતીકાલે પણ જ્ઞાન સ્વરૂપે રહીશ. ચલાવું, યાદ આવે છે કયું પ્રવચન? પત્રિકા હતી ને અહીંયા, પત્રિકા લેખન, ત્યારે બેનસીના પ્રવચન બોર્ડ પર એક પ્રવચન હતું. ત્યાં ગુરુદેવસિંહ કહે છે કે હું પહેલા ગઈકાલે હતો અને આજે છું અને કાલે રહીશ એમ નહીં. ત્રિકાળીના પ્રેમ વાળો જીવ આ ત્રણ પ્રકારે કાઢના ભેદ કરતો નથી, એ તો ઉપચારથી કાઢના ભેદ કર્યા છે, એટલે કાઢની ઓરથી ભેદ કર્યા છે વસ્તુમાં. કાલને કાલે, કાલે બી છું, આજે બી છું, આવતીકાલે બી છું. પછી લખ્યું છું 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 વાળો હું તો છું, હર ભર પરિણતિમાં અનુસૂતિ પ્રવાહ રૂપે બહું છું, હર કાલખંડમાં મારી મોજૂદગી. એવું ક્યારે ના બને કે મારી મોજૂદગી નથી હોતી, એ એમ ત્યાં એમ કહે છે. મને બરાબર યાદ છે, અને મેં બરાબર નોટ કરીને ઘરે જઈને લખી લીધો હતો કે ગજબની વાત કરી. હતો છું અને રહીશ એ મારી વાત નથી. હું તો એ કહ્યું ને, હવે હવે એને ભાવનો ભોગ જ નથી. હું કાલે હતો એ તો બાહ્ય કાલની વર્તી, હું તો છું 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 ને છું જ. હર કાલ ખંડમાં મારી હયાતી છે, અને સામાન્ય હયાતી નથી, પૂરી સંપત્તિની સાથે મોજું છું. ભલે એ પર્યાય મને જોવે કે ના જોવે, માને કે ના માને, હલાવે કે નહીં, દ્રષ્ટિમાં લે કે ના લે, પણ એ હું મારું વરદાન સ્વરૂપ એવું છે આત્માનું કે હદ પર્યાયમાં એ મોજૂદગી રહે છે. એટલે એને કહે છે કે કાલ અને આજ ને આવતીકાલ એવા ભેદ મારામાં છે ને, ત્રિકાળી પ્રભુ છું, એટલે મને મને કોઈ ભાવના ભેદ જ ભેદ લાગુ પડતા જ નથી. આજે અહીંયા છું, જેટલા ભાવ બાકી રહ્યા, જો આગળમાં તો આવશે જેટલા ભાવ બાકી રહ્યા એમાં, હવે કયા ભાવ બાકી રહ્યા? પૂર્વમાં બંધ ના કર્યો હોય તિર્યંચ અને નરકનો, તો કયા ભાવ બાકી રહ્યા? દેવ અને મનુષ્યના. કે ખોટી વાત, ખોટી વાત છે, એટલે ખોટી નહીંની વાત છે, વ્યવહારની વાત છે, ભવ જ નથી. ખરેખર જોવામાં આવે તો છ દ્રવ્ય ક્યાં રહેશે? પોતપોતાનામાં રહેશે, આકાશમાં રહેશે, ઉપચાર કથન છે, લોકાકાશમાં રહેશે. આ આત્મા ખરેખર નરકમાં જતો જ નથી, પોતાના અસંખ્યાત પ્રદેશ ચતુષ્ટયની બહાર મળતો જ નથી. આ આત્મા પોતાના ચતુષ્ટયની બહાર મળતો નથી, અને બહારની કોઈ ચીજ પોતાના ચતુષ્ટયમાં મળતી નથી. એટલે સર્વત્ર સુંદર લોક, કોઈ એકબીજાને મળવાની કોઈ કહાની જ નથી. એકત્વગત નિશ્ચય સર્વત્ર સુંદર લોકમાં. ખ્યાલ આવ્યો કે નહીં? લોક સુંદર છે. કેમ સુંદર છે? કે કોઈ કોઈની સત્તામાં હસ્તક્ષેપ કરવાની વ્યવસ્થા જ નથી. જરૂરત નથી એમ નહીં, વ્યવસ્થા જ નથી અને જરૂરત પણ નથી. કોઈ પદાર્થની તમારા સત્તામાં હસ્તક્ષેપ કરવાની શું જરૂર છે? આપણે કોઈ પદાર્થની સત્તામાં હસ્તક્ષેપ કરવાની શું જરૂર છે? કેમ જરૂર નથી બતાવજી રાખે? કેમ જરૂર નથી? द्रव्य क्षेत्र काल वादी पूरी से वस्तु द्रव्य गुण पर्याय में अखंड से वस्तु हर समय में परिणमवानो स्वभाव है टकी ने बदलावानो स्वभाव है बदलाव छता टके से बधीज व्यवस्था है व्यवस्थित व्यवस्था है એટલા માટે આત્મા જ્ઞાયક છે વ્યવસ્થાપક નથી અનુભૂતિનું માર્ગ છે અનુભૂતિનું કારણ વાસ્તવમાં આજે તો કહ્યું ને પરમ નિસલ્ય પ્રભુમાં રહેવા માટેનું આમંત્રણ એના માટેનું આમંત્રણ છે બહારમાં શું કહીશ બહારમાં આપણું શું કામ છે લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો શું વધ્યું લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કમ શું વધ્યું સાહેબ બતાવો ને અધિકાર વધ્યો કે નહીં એક દીકરી જન્મે છે આપણા કુટુંબમાં પરણે છે એટલે પત્ની થાય છે બાળક થાય છે એટલે માતા થાય છે બાળક પરણે છે એટલે સાસુ થાય છે હે ને અને એને જન્મ થાય એમાં એને બાળક થાય બહુને એટલે દાદી થાય છે દીકરીને બાળક થાય તો નાની થાય છે બરાબર છે કે નહીં કેટલી સરસ વાત કરી પંડિતજી આજે બરાબર છે ને આટલા બધા પદ છે અધિકાર વધ્યો ને હર જગ્યાએ અધિકાર અચ્છા અધિકાર વધતા શું વધ્યું એ કહી દો મને આકુળતા વધી સ્ટ્રેસ વધ્યું હે ને એ તો મોહ તો કારણ છે મોહ તો આકુળતાનું કારણ છે એમાં એ અધિકાર વધતા હું વધ્યો એમ માને મોહ છે પણ એ બતાવો કે વધતા શું વધ્યું અરે નર દેહને હારી જવો ગજબની વાત કરી છે શ્રીમતી હે ને નર દેહને હારી જવો આ નર દેહ શાને માટે મળ્યો હતો દીક્ષા લઈને મોક્ષે જવા માટે ભવના ભાવ કરવા હેતુ એ તો ભવ વધારવાના કાર્યો કરે છે એમ અહીંયા કહે કેટલો જબરજસ્ત કોપ છે જેની અનુભૂતિનો આધાર વેદ વિજ્ઞાન છે જેની અનુભૂતિનો આધાર ભેદ વિજ્ઞાન છે એટલે ચૈતન્ય ચિહ્ન દ્વારા પ્રતિબિંબ પોતાના આત્માનો અનુભવ કરે છે રાગાદી સ્વભાવને વિભાવરૂપ રાગાદી ભાવને વિભાવરૂપ માની એને પોતાની સંસ્કૃતિ છે એના પ્રકૃતિ છે એને સ્વભાવ છે હે ને એમાં સમર્પણ નથી જે જીવનું એ વાસ્તવમાં બહારમાં ગમે તેવો રાગ આવી જાય કશાયની મંદતા આવી જાય તો ફૂલાઈ જતો નથી હવે બહારમાં અનુભૂતિની વાત આવી એટલે એ બહારમાં બરાબર છે જેને અનુભૂતિ થઈ છે એ પરિણામને બહાર જોવે છે બહાર જોવે છે એટલે સ્વભાવમાં નથી જોતો છે પર્યાયમાં પણ બહાર જોવે છે એટલે સ્વભાવમાં નથી જોતો ગમે તેવી પરિણતિ મંદ આવી જાય ગમે તેવા દાનાદિના ભાવ આવી જાય પણ એમાં એને કાંઈ એને ફાવતું નથી એમાં એનું કાંઈ પ્રયોજન સધાતું એવું લાગતું નથી આવ્યા છે હે ને પડોશીના ભાવ હલ કોઈ મહેમાને ઉદાસીન રહે છે અને કદાચિત ભૂમિકાને આવવા યોગ્ય એ ભૂમિકામાં હોવા યોગ્ય કોઈ ભોગના ભાવ આવી જાય હે ને તો ડરી નથી જતા કેમ કે અવદૈક ભાવ છે હે ને એ અવદૈકના ખાતામાં નાખે એમાં તો ઘણી વાર ઉદાહરણ આપું છું બે જ્ઞાની જતા હોય બે જ્ઞાની બરાબર ને એક જ્ઞાનીને માની લો કે કોઈ દુકાનમાં કે એમના વ્યવસાયમાં કઈ બધી મારી થઈ પડી આપણે બનારસી દાતું ઉદાહરણ લઈ લો એના ઘરમાં ચોર આવ્યો બરાબર તો ચોરથી પોટલા ઊંચા નતા થતા એટલે બધો સામાન બાંધ્યો ને તો બનારસી દાસ આંખ ખુલે છે કે ચોરને બહુ તકલીફ પડે તો એને માથે ચડી આપે છે પોટલા ખ્યાલ આવે કે નહીં એક તો એવો સમય દ્રષ્ટિ છે અને કેવો સમય દ્રષ્ટિ છે ચોર ઘરમાં આવે છે તો પકડીને જેલમાં નાખી દે છે બંને સમ્યક દ્રષ્ટિ છે મને કોઈ કહેશે કે બંને સમ્યક દ્રષ્ટિ કેમ કે એકને જે દ્વેષ આવ્યો અને એકને દયા આવી પણ એ બંને ભાવો અવદૈક ભાવ છે બંને બંને જ્ઞાનીઓ એ ભાવને અવદૈકના ખાતામાં ખતવે છે સ્વભાવના ખાતામાં નહીં અને એમાં કોઈ વિશેષ ખેંચતા નથી યોગને આવી ગયો તો વાસ્તવમાં અવદૈક ભાવ છે મારી વસ્તુ જ નથી એવી જેને વાસ્તવમાં અનુભૂતિ છે એવા જીવને મુકુરવત વિકારા કોઈ બી સ્વભાવ કોઈ બી ભાવોના સ્વભાવનો જણાય બધું તો પણ શું થાય છે વિકાર કરતા નથી હમણાં તો કોઈ વિકાર કરે છે ને ઉપાધિ બુદ્ધિપૂર્વકનો વિકાર કરતા નથી એ વિકાર એવો વિકાર રહેતો જ નથી કે એમાં ઉપાધિ બુદ્ધિ આવે. માનો કે સમ્યક દર્શન થયું આપણને, એના સમ્યક દર્શન પહેલા ભોજન ભાવ આવે કે ના આવે? આવતો જ હોય ને, એના વગર ક્યાં જીવન છે. અચ્છા, સમ્યક દર્શન પછી ભોજન ભાવ આવે કે ના આવે? તો જુદો આવે કે એવો જ આવે? માનો કે પહેલા લાડવા ભાવતા હોય તો પછી લાડવા ભાવે કે ના ભાવે? અચ્છા, પહેલા બે કે ત્રણની જ ક્વોન્ટિટી ખાતો હોય તો એક ખાય કે ચાર બી ખાઈ શકે? ખાઈ શકતો નથી, ખબર છે. ઉદાહરણ આપણને વાસ્તવમાં જ્ઞાનીની કલ્પના આપણે એવી રીતે કરીએ છીએ કે જાણે હે ને કે બીમાર હોય. જ્ઞાનીની કલ્પના એવી રીતે કરીએ છીએ કે જાણે બીમાર હોય, અને ખરેખર બીમાર તો અજ્ઞાની છે. અજ્ઞાનીનું નામ બીમાર, બીમાર હોય એને અજ્ઞાની કહેવાય. બીમારી મટી જાય એનું નામ જ્ઞાની કહેવાય. હેલો, ભાવ તો આવે પણ ઉપાધિ બુદ્ધિ જે હતી ને એમાં સુખ બુદ્ધિ હતી ને, એ સુખ બુદ્ધિ ના રહે. ભાવ તો આવે કદાચિત, એ વધઘટ થયા કરે, પણ ઉપાધિ બુદ્ધિ ચાલી ગઈ. અને એના નીચે જોઈએ સંમિક્ષણ મુક્ત, એને બી આવી લેશ્યાઓમાં બધી ફરક પડે, પરંતુ એની ના તરફનું જે અનુભાગ સુખ બુદ્ધિ માનવાનો અનુભાગ હતો, એ અનુભાગ ઘટે છે. એને આ બધી ઝંઝટ લાગે છે, આમાં રહેવું ન જોઈએ, આમાં પોસાતું નથી, અને એને ઉડતું રહે છે. એટલે સંમિક્ષણ મુક્ત તો એ બધા પછી શલ્યમાં નહીં જાય. એ બધા જે દોષ તરીકે એને જોઈ લીધા ને, એટલે શલ્યમાં નહીં જાય. પણ આપણને દોષ નથી લાગતા હે ને. આપણને આગળના જે પ્લાનિંગ કરીએ છીએ, એક નવા નવા પ્રોજેક્ટ હે ને, એક એક પ્રોજેક્ટ ચાલે છે ને અક્ષયભાઈ, એક પ્રોજેક્ટ. હવે એ જે બધા પ્રોજેક્ટ કરીએ છીએ, એ પ્રોજેક્ટ તો થશે, પણ એમાં આપણી શાંતિ ખોવાય છે, એમાં આપણાથી દૂર રહેવાય છે, એવું એકવાર બી યાદ નથી આવતું હે ને. એ બધી ચીજો એ પ્રકારની છે. વર્તમાનમાં શાંતિ ખોવે છે, અને એ સક્સેસ જાય તો પૂર્વમાં બી શાંતિ પાડી હતી, એના તરફ ધ્યાન ન જાય તો એ બધી અભેદ બુદ્ધિમાં જશે. હેલો, વર્તમાનમાં તો શાંતિ પાડે જ છે, અને એમાં સક્સેસ જવાય તો આપણને એ ખ્યાલ આવવો જોઈએ કે આ પૂર્વમાં જે શાંતિ પાડી છે ને, એનું ફળ છે. સારું ફળ નથી, પુરુષાર્થનું ફળ નથી, કેમ કે પરમાત્મ જીવનો પુરુષાર્થ થઈ શકતો જ નથી. આવી જેની અનુભૂતિ છે તત્વ સંબંધી, તો એ જીવને કોઈ પણ બહારમાં પ્રસંગો દેખાય તો ઉપાધિ બુદ્ધિપૂર્વકના રાગ દ્વેષનો તે અભાવ થઈ જાય છે. એ મેં કહે છે, ગજબની વાત છે. હે સુર તરુઓ કે ફલ સાક્ષી, આનો અર્થ કરેલો છે તમારે અહીંયાથી જે પાર્લામાંથી, બહુ અદભુત કામ કરે છે. મને યાદ છે કે 25-30 વર્ષ પહેલા મેં પંડિતજીને વાત કરી હતી, ભાઈજીને, કે મને આ પૂજાઓના બધા અર્થ કરી આપો, આપણે પૂજા છપાવી જોઈએ આ રીતે અર્થ કરીને, અને તમે અહીંયાથી છપાવી છે, મારે ખ્યાલથી પાર્લાથી છપાવી, એનો બહુ ઉપયોગ કરું છું હે ને. હવે કદાચ અહીંયા કોઈને ખબર ના હોય એવું બની શકે, પણ હું તો ઉપયોગ કરું છું. હર પૂજાઓનો એક બાજુ પૂજાના અર્થ છે, અને એક અર્થ છે કે પૂજા બોલીએ છીએ, પણ એવી જાતિના જે પદ્યના જે ગદ્યના જે બધા કથન હોય છે, એનો અર્થ ના ભાષિત થાય તો ભાવાસન નહીં થાય હે ને. રાગ સરસ રાગમાં ઘવાઈ જશે, અને સરસ મ્યુઝિકની સાથે જેવી રીતે ઘવાઈ જશે, અને મ્યુઝિકના આધાર ઉપર ચરણ ઢોળ, શું કહેવાય ને, ચાવર ઢોળાઈ પણ જશે. ના ખ્યાલ આવે? પણ એનો ભાવ વાસન થાય, આપણને એમ લાગે કે મારા સંસ્થાનનો કિનારો નિકટ છે, એવી વાત મળી ગઈ છે સાહેબ. હવે મારે દુનિયામાં મારા જેવો કોઈ ધનવાન છે જ નહીં, હોય જ નહીં. મારી પાસે એવી વાત મળી છે કે મારા જેવો કોઈ વાસ્તવમાં નસીબવાળો, પુણ્યશાળી કે ધનવાન હોય જ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? ત્રણ લોકનું ધન જે છે, એ ત્રણ લોકનું ધન બી મારે જોઈતું નથી, એવો ભાવ જયારે જયારે આવી જાય તો કેટલો મોટો ભાવ, બહુ મોટી, એ ઘર જ ના લાગે. આમાં છે ને, હું આ ટોનમાં બોલતો હોઉં છું કે આપણને આ બહારમાં બહુ બધી ચીજો છે, એ ચીજો આપણને મળી જાય સારું કે એની જરૂરત ના પડે સારું? આપણને બહુ મોટા મોટા માણસોની ઓળખાણો હોય, ડોક્ટરોની ને આ બધા, એમ આપણે કહીએ ને, ડોક્ટર લોબીમાં તો મારી પાસે બધી જ ઓળખાણો છે. હેલાવે કે નહીં? તો આપણે બહુ બધી ઓળખાણો હોય સારું કે એની ઓળખાણની જરૂરત ના પડે સારું? સમજુ છો, ક્યાંથી જોવાનું છે? હવે એની ઓળખાણની જરૂર ક્યારે ના પડે? દેહ અને આત્મા ભિન્ન છે એમ અનુભવ કરે, આવી આરાધના કરે, આવી નિશ્ચિત સ્તુતિ કરે, અનંત જ્ઞાનીઓએ જેવી આરાધના કરી અને પોતાની સ્થાપના જ્ઞાનમાં જ્ઞાનની સ્થાપના કરી છે હેને, અને જગતને જીતી લીધું છે, ત્રણ લોકના નાશ થઈ ગયા છે, સારી દુનિયામાં કોઈ પણ ચીજથી પ્રભાવિત થતા નથી, તુજે પરિણતી સન્મુખ જરા સ્વરૂપે ડૂબેલા નમન તને હો ચિનવરા. નથી એક એવો ભલે ને ઇન્દ્રોના શિર તુજ ચરણમાં નમતા, ભલે ને બધી ઇન્દ્રાણીઓ હીરાની ભસ્મતી સાચી અપૂરતા, આગળ લે લો, ભલે ને એવા કોઈ અજ્ઞાનીઓ નિંદા કરતા, રાગ થાય છે ને દ્વેષ થાય છે કે મુકુરવદ અવિકારા, એ નિયમ બધે લાગુ પડે તો પુરસ્થાનમાં નહીં નિમેતા છે, કેવલ જ્ઞાન સુધી મુકુરવદ અવિકાર, બધા કેવો છલકે તો પણ નથી એ કેવો માતુ જ પણ નથી સન્મુખ જરા, કેમ કે મારી વાત જ નથી, મારા જ્ઞાનમાં ઝલકે એટલે મારા થઈ ગયા, અને મેં જાણ્યા એટલે મારી એને જરૂર છે એમ થઈ ગયું, એવી વાત જ સિદ્ધ થતી, જયારે એવી વાત જ સિદ્ધ થતી ત્યારે આવું પ્રૂફ થાય છે કે એકબીજાને એટલી વસ્તુઓ પૂર્ણ પરિપૂર્ણ છે કે કોઈએ ક્યાંય કોઈ જગ્યાએ કાંઈ આપણું યોગદાનની જરૂર નથી, કોઈનું કોઈ દાયિત્વ બનતું નથી. આજે નિવૃત્તિ છે, હાલ નિવૃત્તિ છે, એના કાલે કરવાની વાત નથી. ગુરુજીના પ્રવચનમાં આવ્યું હતું, આજે હું તો કહું છું આજે નહીં હમણાં જ, અભી નહીં તો કવિ નહીં, હે ને, હમણાંની વાત છે, પછી એકાદ પ્રોજેક્ટ પૂરો થઈ જાય પછી કદી નહીં. અમારા એક મોટા બાપુજી કહેવાય ને, ફાધર થી મોટા ભાઈ, બહુ ભદ્ર જીવ હતા, અત્યારે તો છે નહીં, તો મારી સાથે બિઝનેસમેન પણ હતા, તો હું તો સ્વાધ્યાય કરતો, હું ઓફિસમાં બી થોડું થોડું ક્યારેક સ્વાધ્યાય કરતો, તો એ આવી જાય તો એમને કહું કે તમે આમાં આવો, આપણે સ્વાધ્યાય કરવો જોઈએ, બહુ સારું છે, કે નહીં હવે થોડુંક હવે આ ત્રણ ચાર યુનિટ કર્યા છે, જાત જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે, સરખું થઈ જાય ને પછી રોજ તારી સાથે આવીશું, એવું કહે, આ સાચી વાત કહું છું, હે ને, હર વર્ષે હું કહું, અરે હર જયારે જયારે મળે ત્યારે કહું. એક દિવસ એવો આવ્યો અક્ષયભાઈ, કે એમની એવી પરિસ્થિતિ થઈ ગઈ કે ઘરમાં કિચન ક્યાં છે ને બાથરૂમ ક્યાં છે એની ખબર ના પડે એવી સેન્સ થઈ ગઈ. ચલાવો, બાથરૂમ જવું હોય તો કિચનમાં જતા રહે, ભોજન કરવું હોય તો બાથરૂમમાં જતા રહે, એટલી બુદ્ધિ એટલું જ્ઞાનહીન થઈ ગયું કે વેચાણ કરવાની લાયકાત ન રહી. સમજમાં હું શું કહું છું, હજુ કાલનો એક કલશ છે એને આપણે જગાડી દેવું, ત્રણ ગાથાઓ આવવાની છે ને હજુ, અને કલશ બહુ બહુ એવો દિવસ આવી ગયો. એ વખતે મળવા જતો પણ એ વખતે ગમે એટલું સંબોધન કરો, કંઈ પણ કરો, સક્ષમ જ્ઞાનનું સ્વરૂપ ખ્યાલમાં આવી ગયું, જ્ઞાનનું ગાઢ વર્તમાનમાં, અગર જો એમને અનુભૂતિ કરી લીધી હોત પહેલા તો ભલે કોમામાં જતા રહે પણ અનુભૂતિ ટકે છે, બીજા ભાવમાં માના પેટમાં પણ અનુભૂતિ ટકે છે, અનુભૂતિ ના રહેવાનું એવું સ્વરૂપ છે, અવિચલ અનુભૂતિ, નિશ્ચલ રહે છે, વાસ્તવ અવિચલ રહે છે. એક વાર ભેદ જ્ઞાન જેનો આધાર છે અનુભૂતિનો, એ અનુભૂતિ અવિચલ છે, એ ક્યારેય ચલિત થાય નહીં, એને કોઈ કંઈ પણ કહી જાય, એના કાનમાં નિંદાનો શબ્દ પડે તો પણ ભૂલેલો ભગવાન છે. હલાવ્યો કે ભૂલેલો ભગવાન છે, અરે ભૂલેલો છે સાહેબ, પણ ભગવાન છે, ભૂલેલો છે મુખ્ય નહીં કરવાનો એમાં બી, અરે ભૂલેલો છે ભગવાન છે, પણ હમણાં ફરશે, હમણાં એની પરિણતિ ફરશે, એને તો સમ્ય દર્શન લઈને ઉભો થશે, કેમ કે હર આત્મા બીજભૂત પરમાત્મા તત્વ છે, હર આત્મામાં પરમાત્મા બનવાની શક્તિ છે, શેઠ નહીં, એવી આપણને તો ખબર છે ને, ભલે એને ખબર નથી તો કદાચ કોઈ શબ્દ કહી દે તો એ દ્રષ્ટિથી એ ઓરથી જોવાની આદત કેમ ન પાડવી, કેમ કે જે ઓરથી એ છે એ તો એક એવી જે પરિસ્થિતિ, એ તો થોડા જ કાઢની સ્થિતિ છે, એ તો એનું સ્વરૂપ જ નથી, આખો જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય છે, આખી દ્રષ્ટિ કેવી રીતે દુનિયાને જોવી, કેવી રીતે છત રકમને જોવા, હે ને, એની પ્રેરણા એકમાત્ર ગાઈડન્સ વર્તમાનમાં પૂજ્ય ગુરુદેવસિંહ હતા. હલાવ્યું કે નહીં, હું એટલા માટે બહુ પ્રભાવિત છું, કારણ કે એમણે આખી ગાઈડલાઈન ખોલી નાખી, પેટ ખોલી નાખ્યું કે તારે પદાર્થને કેવી રીતે જોવો, આ પદાર્થને કેવી રીતે જોવો, પહેલા તો મારો નથી, હે ને, મારું એમાં કોઈ પ્રયોજન નથી, બરાબર છે, હવે જીવ લઈ લો, કોઈ જીવને કેવી રીતે જોવું, બરાબર. મારા મારી સાથે એને કોઈ સંબંધ નથી, પેલા તો એ રીતે જુઓ. પછી બીજી રીતે કદાચ છતાં બી વિકલ્પ ચાલે તો કેવી રીતે જુઓ, એ પણ ભગવાન સ્વરૂપ છે, એનામાં બી પરિપૂર્ણની તાકાત છે. ગુરુદેવસિંહ કહે કે એક પરમાણુ પણ જડેશ્વર છે, જડેશ્વર છે એટલે ખ્યાલ આવે, પૂર્ણતાને પ્રાપ્ત છે, એનું કાર્ય કરવામાં સક્ષમ છે. એની પર્યાય તું કરે તો એ નપુંસક છે, અને તારી પર્યાય કોઈ કરે માને તો તું નપુંસક છે. અને વસ્તુના સ્વરૂપમાં એ સુહાતું નથી, વસ્તુના સ્વરૂપમાં એ સ્વીકાર નથી. તું ભલે સ્વીકારે મોહમાં, પણ વસ્તુના સ્વરૂપમાં એ સ્વીકાર નથી. સતત અનુભવામો અનંત ચૈતન્ય ચિન્હ, શું ગજબની વાત છે. અનુભૂતિનો માર્ગ છે, આવી અનુભૂતિ વગર ક્યાંય સુખ ચેન નથી. થોડો થોડો ખ્યાલ આવે ને. હે ફૂલ તરુઓ કે ફલ સાક્ષી, યહ ભવ સંતતિ કાંતિમ ક્ષણ. અને આને હું બહુ સવારે સ્વાધ્યાય કરતો તો વારંવાર આ કડી મને ખ્યાલમાં આવે. પ્રભુ મેરે મંડપ મે આવો, હે આજ મુક્તિ કા ઉદ્ઘાટન. પ્રસન્ન રહો, આ વાત ખબર પડી અને આ વાત જચી અને આ વાત વાસ્તવમાં સ્વીકાર થઈ ને આનું હર સમય આજ એન્ડ ઓફ ધ સીન હર પ્રસંગનું આજ આવે છે. હેને અમને બીજી કોઈ ખોટી વાત બી ચાલે છે, પણ ખોટી વાત હેને બરદાસ્ત થતી નથી ને ખોટી વાતનો પક્ષ બનતો નથી. હે મુક્તિ કા ઉદ્ઘાટન, હેને મારા સમ્યક દર્શન માટેના નગારા વાગી રહ્યા છે. હેને મુનિ દીક્ષા લેવાના આમંત્રણ આવશે, જરૂર આવશે. એકવાર તું વિચારો, જ્યાં તત્વ ગમે અને તત્વમાં પોષણ થાય તો આ વાતથી બી ઉદાસીન રહેવાય. સાંભળજો, આ તો એવી કમાલની મેટર છે કે એ પોષણ કરે એમાં બસ ઉદાસીન રહી અને એનું જીવનમાં પ્રસન્ન રહે. પણ એમાં શિથિલતા આવે તો પછી આવા ભાવો આવે. કયા ભાવો આવે? આજ મુક્તિ કવચ કાઢે. એમાં એ આપણે આપણા પુરુષાર્થમાં થોડી બી શિથિલતા આવે તો ત્યારે વ્યવહારમાં જઈએ, અને એમાં બી થોડી શિથિલતા આવે તો પછી એકદમ પૂજા પાઠમાં આવી. એમાં પણ બહુ શિથિલતા આવે તો ચલો યાત્રા, કેમ કે અહીંયા મન નથી લાગતું, કઈ ધર્મમાં ધંધામાં જે વારંવાર જે આદત છે, આપણો સંસ્કાર છે, એમાં જઈએ યાત્રા કરો એક. તો એવી રીતે આ બધા પહારના જે અવલંબન, જેમ જેમ અંતરંગ પ્રગતિમાં જેમ જેમ પુરુષાર્થમાં કમજોરી આવતી જાય છે, શિથિલતા આવતી જાય છે, એમ બહારના અવલંબનો વધે છે. અને જ્યાં પુરુષાર્થ વધે છે ત્યાં અવલંબનો છૂટે છે. આ પદ્ધતિ છે. કોઈને એમ લાગે કે મંદિરમાં બહુ બેઠા ને બહુ 8 કલાક ભણીએ છીએ તો કે તો બહુ બધું અવલંબન છે. હેલા નાના ગુરુદેવસિંહ કીધું છે 4 કલાક કમસે કમ સ્વાધ્યાય કરવું છે. તો ગુરુદેવસિંહ એ બી કીધું છે. શું કીધું છે? કે આજે સ્વાધ્યાય કરવાથી તને નહીં પમાય. હેલા ને કાલે આવ્યું તું 2-3 દિવસ પહેલા, થોડું સ્વાધ્યાય કરી લે, થોડું દાન આપી દે, થોડું ત્યાગ કરી દે તો આપણા 7 આવશ્યક પૂરા થઈ ગયા. તો કે એનાથી નહીં થાય, તત્વનો નિર્ણય કર. તું નિર્ણય કર, તું છે કોણ, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. એને તું સામાન્ય પદાર્થ થોડી છે, પરમાત્મા બનવાની શક્તિ છે. જીવ મંગલો ક્યાં લખ્યું છે? ધવલા જીવ મંગલ છે. કયો જીવ? પાપી કે પુણ્યશાળી, અજ્ઞાની કે જ્ઞાની, મિથ્યા દ્રષ્ટિ કે સત્ય દ્રષ્ટિ, બતાવો સંકેત. કયો જીવ મંગલ છે? જીવ માત્ર મંગલ છે. કેમ કે તમારા ઘરે કોઈ કામદાર, કોઈ મતલબ નોકર કામ કરતો હોય તો ભલે વર્તમાન પરિસ્થિતિ જે પણ કઈ હોય, પણ એકવાર તો એવું વિચારું છું કે આ નામો ભગવાન બનવાની શક્તિ છે. તમે વિચારજો આજે, હે ને, એટીટ્યુડ બદલાઈ જશે, આપણું એટીટ્યુડ બદલાઈ જશે. હે ને, એક એક કોકરોચ જતો હોય એ હોય, ભલે એની જે પણ તમે વ્યવસ્થા કરતા હોય, તમે હટાવવાની વ્યવસ્થા કરતા હોય, પણ એકવાર તો વિચારો કે આ નામો પરમાત્મા બનવાની શક્તિ છે. એટલે બુદ્ધિને થતું ને આવું કે યાર આ તો ભાવિ તીર્થંકર આમાં બેઠા હોઈ શકે. વિચારો, એ કોઈ થોડી બનાવટ હતી, એ કોઈ થોડી કોઈને થોડી બતાવવા માટે કહેવાનું હતું. એ તો આપણે રિલે કર્યું, બાકી થોડી કોઈને બતાવવા માટે કહેતા હતા. હે ને, એ તો આપણને ખબર પડી આજુબાજુ ચાલતા ચાલતા, અને એમાં પછી આપણે કોટ કરી નાખ્યું. બાકી એ થોડી કહેતા કે ભાઈ મને આવા ભાવ આવે છે, તમે કહો. ખ્યાલ આવે છે ને? જ્ઞાનીની પરિણતિનો વિચાર કરજો. જ્ઞાયક પાસે જવું હોય તો જ્ઞાની કેવી રીતે રહે છે એની જિજ્ઞાસા તો હોવી જોઈએ. શું કરતા હશે જ્ઞાની? સિદ્ધાલયમાં સિદ્ધ ભગવાન શું કરતા હશે? હે ને, અનંત અનંત આનંદને ભોગવે છે અને હું અહીંયા દુઃખી થઈ રહ્યો છે, આ તો આવો ફેર કેમ પડી ગયો સાહેબ? પછી પોતાના પર આવી દેજો. ખાલી સિદ્ધ ભગવાન પર નહીં રહેતા, હાથ ચડાવીને ગરમી જતી. હલો, પછી પોતાના પર કે પ્રભુ, જયારે તમે આવા, તમે બી એક આત્મા, હું બી એક આત્મા, અને તમે અશરીરી થઈને અવ્યાપાર સુખનું ભોગ કરી રહ્યા છો અને હું અહીંયા ધક્કા ખાઈ રહ્યો છું મલાડ પાર્લાના, હવે વિચાર તો કરવો જોઈએ કે નહીં? ત્યાં સુધી એ નહીં, વાસ્તવમાં ગંભીરતાનો માર્ગ છે. અને સીરિયસલી લઈ ક્યાં સુધી? ક્યાં સુધી પ્રભુ તમારા હાથ સામે હાથ જોડીને, એક ભગવાન એક ભગવાનની સામે હાથ જોડીને ઉભો રહે એ સીન અમને બરદાસ્ત નથી. ખ્યાલ આવે છે આખી વસ્તુ? અદભુત વાત છે. આજ ભવ સંતતિ કાંતિ, ખુમારીથી જીવન. ખ્યાલ આવે કે નહીં? મારે જીવવા માટે કોઈની જરૂર નથી, મારે રહેવા માટે કોઈની જરૂર નથી, મારે પ્રણમન કરવા માટે, અરે મને સમ્યક દર્શન કરવા માટે કોઈની જરૂર નથી, અને મારે સંસારમાં રખડવું હોય તોય કોઈની જરૂર નથી. હલાવે કે નહીં? એ રીતે પરદ્રવ્યનું તો આપણા બંધ અને મોક્ષમાં કોઈ દાયિત્વ નથી, અને બંધ મોક્ષમાં ભગવાન આત્માનું દાયિત્વ છે. ભગવાન આત્માને ભૂલવો સંસાર, ભગવાન આત્માની પહેચાન કરવી મુક્તિ. પર્યાયમાં બંધન મુક્તિ છે, એનાથી પણ વસ્તુ તો અપ્રભાવી છે. અને પર્યાયમાં બંધન ચાલે તો બી આત્મા એવો નહીં એવો વરદાન સ્વરૂપ, અને મુક્ત થઈ ગયો તો કઈ શુદ્ધ પ્રગટ થયો એટલે શુદ્ધ થયો એમ નથી. પર્યાય શુદ્ધ આત્માને જોઈને શુદ્ધ થઈ જાય તો થઈ જાય, પણ હું તો અનાદિ અનંત શુદ્ધ છું, નથી પ્રમત કે નથી. મારી વાત તો કઈ જુદી છે, હું મારા બંધ અને મુક્તિથી પણ અપ્રભાવી છું, એવું આત્માનું સ્વરૂપ છે. અને એમાં વિશ્વાસ છે કે બંધનો અભાવ થઈ અને મુક્તિનો સદભાવ, મુક્તિ આવવાનો મારી પર્યાયમાં ક્રમ છે, મને એમાં જરા પણ અવિશ્વાસ નથી. નિસંગ છું, નિકાંક્ષિત છું, નિર્વાંચક છું, મને તો મોક્ષની પણ વાંચા નથી, કેમ કે મુક્ત સ્વરૂપ છું. આ રીતે જયારે જોવે છે ત્યારે બંધ મોક્ષ જણાય છે. એને કરવાની વાત તો વાસ્તવમાં જૈન શાસનને તો સ્વીકાર જ નથી. કેમ? કેમ કે દરેક દ્રવ્યમાં પ્રણમન શક્તિ છે. હર સમય હર સમય એના સ્વકાલમાં જે પ્રણમવાનું હોય એ જ પ્રણમવું, એવું વસ્તુના સ્વરૂપમાં છે. તો આપણે શું કરવાનું બતાવો? આપણે શું કરવાનું? રેસ્ટ, રેસ્ટ કરવાનું. એ આદત નથી આવતો, રેસ્ટ જોઈતો જ નથી. અમારે તો એને આત્માની અનુભૂતિ માટે પણ કઈક શિખરો ચડવા પડશે, કઈ દોડા દોડી કે આ કરે, તું રેસ્ટ કર, તારે વસ્તુનું સ્વરૂપ જો, તને મજાનો જીવ છે, એટલો સરસ જીવ છે. યાદ રાખજો આ વાક્ય, રેસ્ટ કરો. અને એના આધાર પર મેં તો ખબર નહીં, અહીંયા બી પૂછ્યું જ હશે, અહીંયા આવવાનું તો થયું જ છે, હે ને, કે મારી મારા ઘરમાં શું જરૂર છે? હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી, અહીંયા પૂછ્યું છે. આમાં દિવ્યત્વની જો જન્મદિવસ છે ને, કમસે કમ એ દિવસે મને જવાબ આપી દીધો, હે ને. ભગવાનની વાણીનો જે દિવ્ય ધ્વનિનો જે જન્મદિવસ છે, વીર શાસન જયંતિ આપણે મનાવવાના છીએ, કે જેમાં મતલબ કે પૂર્વ જે શાસન વીર પ્રભુનું ચાલે છે, હે ને, શાસનનો એક અર્થ ઉપદેશ અને એક અર્થ રાજ, હે ને. આ પૂરા વિશ્વમાં કોનું રાજ ચાલે છે? ભગવાનનું. ભગવાનનું એટલે શું? કે ભગવાને કહેલા વસ્તુ સ્વરૂપનું. હવે મારો પ્રશ્ન છે કે મને બતાવો કે મારી મારા ઘરમાં, મારા કુટુંબમાં, મારા સમાજમાં, મારા મંડળમાં મારી શું જરૂર છે? કાંઈ જરૂર નથી તો દીક્ષા લઈ લેવાની વાત આવી. અચ્છા, કેમ જરૂર નથી? કેમ કે દ્રવ્યગુણ પર્યાયમાં સત્તા છે હર વસ્તુની. જયારે એવી સ્થિતિ અનુભૂતિ માટે આ ભેદજ્ઞાનની વાતો કરું છું તમને, એને બે પદાર્થો વચ્ચે કોઈ પ્રકારે સંબંધ સિદ્ધ થતો એનું એવી રીતે જયારે આપણને ખ્યાલમાં આવી જાય, એવી અનુભૂતિ જેનો આધાર છે, અને એવું જે ભેદ વિજ્ઞાન જેની અનુભૂતિનો આધાર છે, એની પર્યાયમાં મુકુરવત અવિકારા, જેમ પદાર્થોને પ્રતિબિંબિત કરવામાં જેવું દર્પણનું આચરણ છે, એવું આચરણ આપણા જ્ઞાનનું સંભવ છે. કેમ કે એ વખતે રાગ દ્વેષ વિકાર થતો નથી, હે ને, કોઈ ગરમીને પ્રકાશ હે તો દર્પણ વિકારી થઈ જાય છે. તો એવી રીતે આ દર્પણ વિકારી થતું નથી. તો જ્ઞાન દર્પણ પણ વેદજ્ઞાનના બંધથી, વેદજ્ઞાનની જે ક્વોલિટી એમાં ઉભી થઈ જાય છે, તો એ કોઈ બી પદાર્થો ઝલકે તો પણ રાગ થતો નથી, દ્વેષ થતો નથી, એમ અહીંયા અનુભૂતિની ઓળખી કહે છે. એટલી અદભુત વાત છે. એના પછી ફરીથી જે ગાથાઓ આવવાની છે હું અત્યારથી જ કહી દઉં, 20, 21, 22 ત્રણ ગાથાઓ. આટલી વાત ચાલ્યા પછી બી હજુ એક વાર ઓર આવે છે વાત, કે છતાં બી અમને હવે અજ્ઞાનનું તમે લક્ષણ બતાવો. હવે અહીંયા જે અજ્ઞાનનું લક્ષણ બતાવ્યું છે એની ચર્ચા કાલે કરીશું. અને મોહના અભાવ કરવાની જે પ્રેરણા આપી છે, એલર્ટનેસ કહ્યું છે, એ વસ્તુ એના પછીના કલશમાં છે. કમસે કમ આટલો વિષય તો કાલે આપણે સિલેબસમાં લઈશું.
સહેજાનંદી શુદ્ધ સ્વરૂપ અવિનાશી હું આત્મ સ્વરૂપ સહેજાનંદી.